શિબિરના બીજા દિવસે આપણે સવારમાં કીર્તન વિવેચન, ત્યારબાદ પુરુષોત્તમ પ્રકાશ બંને કથા સાંભળી, હવે આપણે વચનામૃતને સાંભળશું. કાલે આપણે પ્રથમનું 59મું વચનામૃત સમજ્યા, જેની અંદર અદ્ભુત અદ્ભુત પ્રશ્નો હતા. કોને યાદ રહેશે પ્રશ્નો? યાદ રહેશે કોઈને? કોઈ કહેશે કયો? નરેશ, ભગવાન વિશે અસાધારણ હેત હોય એના લક્ષણ કેવા હોય, અથવા તો અસાધારણ હેત કેમ થાય? અસાધારણ હેત હોય એના લક્ષણ કેવા હોય? પછી બીજો પ્રશ્ન, બીજો કોને યાદ રહ્યો છે? હે, હા, એવા લક્ષણ તો છે. બીજો પ્રશ્ન મુક્તાનો સ્વામીનો, પણ જાણ્યામ નથી આવતોનું શું કારણ? મહારાજ કે સત્શાસ્ત્ર સંત પુરુષ એના વચનથી અસાધારણ હેત છે જાણ્યામાં આવે છે. પ્લંબાસુર, હનુમાનજી વગેરેને મહારાજે બળદેવજીની વાત કરી. પછી છેલ્લો પ્રશ્ન હતો, દેશકાળ ક્રિયા ભૂંડા થાય અથવા સારા થાય એનું શું કારણ છે? તો મહારાજે સંગ બતાવ્યો. હવે આપણે 60મું વચનામૃત જોઈએ. સભા યાદ રાખજો, સ્ત્રી ભક્તોની સભામાંથી અવાજ બહુ આવે છે, તો મહેરબાની કરીને અવાજ ન કરે. સ્ટોલવાળા હમણાં સ્ટોલમાં કાંઈ વેચે નહીં, સ્ટોલવાળા વેચવાનું બંધ કરી દે. નવનીત, જે લેવું છે તો બહુ ઉપર લઈ જા, તું ચિંતા કરીને બંધ કરાય. તું જ અહીંયા આવતો એટલે બધી વાત પતી જાય. આ તો તમે સહન કરો. તમારી છાતીને ધન્યવાદ છે ભાઈ કે નહીં? લોઢા જેવી છાતી છો તમારી કે આવું પડે ભાઈ કે? આ બધા ફોશી, તમે તો શરીરી કહેવાઓ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી પ્રતિપદાન દિવસ, સભા યાદ રાખવાની છે બધાને. શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે બિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી, ને તે પાગને વિશે ધોળા પુષ્પના તોરા બિરાજમાન હતા, અને કંઠમાં ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સાધુની જાયગાને વિશે બિરાજમાન હતા. સાધુની જાયગા કોને જોઈ છે? તે સમય ક્યાં હતી કોને ખબર? ઉશાંગળી કરો તો ક્યાં હતી આ સાધુની જાયગા? કયો? છગનભાઈ, સરસ. પણ તમને નહોતું મેં પૂછ્યું, એટલે જેને પૂછે એને ઉત્તર આપવો, મર્યાદા રહે ને. આપણું મંદિર છે ને, મંદિર મંદિર ઉતરો એટલે સામે જે છત્રી છે જોઈ છે ને, કે છત્રી જોઈ. મેન પગથિયા જે છે એ પગથિયા ઉતરો અને સામે જે છત્રી ત્યાં સાધુની જાયગા હતી. ધર્મશાળા કો, જાયગા કો, જે કો તે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે સાધન કરતા વાસના ટાળવી તે સાધન મોટું છે. મોટા મોટું સાધન કયું છે? અહીંયા મહારાજ વાસના ટાળવું લખે છે. પ્રથમના પહેલામાં કઠણમાં કઠણ સાધન કોઈ હોય તો મહારાજ કે ભગવાનની અખંડ મૂર્તિ ધરવી છે, તેમ કેમ જુદું જુદું બોલે છે? ઘડીક આકે ને ઘડીક આકે, હરખેરખું કેવું પડે ને? ખોશ. પ્રથમના પહેલામાં કીધું, કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો ભગવાનની અખંડ મૂર્તિ જે ધારવી એ કઠણમાં કઠણ છે. અને અહીંયા મહારાજ કે સર્વે સાધન કરતા વાસના ટાળવી તે કઠણ સાધન છે, મોટું સાધન છે. થોડોક શબ્દ ફેર છે. મોટું સાધન છે. પણ આમ ગણો તો બી એક રૂપ જ છે, વાસના ટળે તો મૂર્તિ તો ધરાય જ, સમજણ તમને. એક શીત થાય એટલે બીજું થઈ જાય, મૂર્તિ જો ધરાવા મળે તો વાસના ટળી જાય, વાસના ટળી જાય તો મૂર્તિ ધરાય. એટલે એક પ્રશ્ન જરાય ક્રોસ નથી, એકને એક જ વાત મહારાજ કહી રહ્યા છે. મહારાજ કે સર્વ સાધન કરતા વાસના ટાળી તે સાધન મોટું છે. તે વાસના ટાળ્યાની એમ વ્યક્તિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિશે તેની વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરો. જે મારે જેટલી ભગવાનની વિશે વાસના છે તેટલી જગતની વિશે છે કે ઓછી વધુ છે? મહારાજ કે વાસના ટાળવી મોટું સાધન છે. બહુ કઠણ કામ હશે વાસના ટાળવી, કેમ લાગે? પૂર્વ ઇતિહાસ સામે તમે જુઓ તો વાસના એ જન્મ લેવડાવ્યા છે ભગવાન મળ્યા પછી. તો વિચારો, મહારાજ એકવાર ફરતા ફરતા જાંબુડા નામના ગામમાં ગયેલા. હીરો આહિર બધા સભા ભરીને બેઠા, હીરા આહિરે બેઠા હતા. મારે કે હીરા આહિર તમે કંઠી પહેરો. મારે ને કે કંઠી પહેરવું પણ તમે તેડવાઓ તો. મારે કે જાતાનું વચન આપ્યું તને તેડવાવીશ. અને કંઠી પહેરાવી વર્તમાન ધારણ કરાવ્યા. પછી મહારાજ એને તેડવા માટે આવ્યા અને મહારાજ દેહ છોડાવ્યો, વિમાનમાં બેહાર્યા. પછી મહારાજ કે હીરા ભગત કઈ સંકલ્પ નથી ને, હીરા ભગત ને તો જોયો. હીરા ભગત મહારાજ કે કઈ સંકલ્પ નથી ને. ત્યારે મહારાજ ને કહે છે કે મહારાજ બીજો તો કઈ સંકલ્પ નથી, પણ દીકરાનું લગ્ન કરી અને પેઢીને હોપીને પછી આવવાનો સંકલ્પ હતો. તમે થોડાક વહેલા તેડવા આવ્યા અને મહારાજ વિમાનમાંથી બહાર કાઢી નાખ્યા. આટલો સંકલ્પ રહી ગયો તોય કાઢી નાખ્યા, આવા થું બતાવે છે. જરાય જો સંકલ્પ રહી જાય તો મહારાજ વિમાનમાંથી કાઢી નાખશે. ડોશીને જો ને કૂટવાનો સંકલ્પ રહ્યો, બોલો દોઢ રહી ગયો. મહારાજ વિમાનમાં બેહાડીને લઈ જતા હતા તે મહારાજ પછી દેખાડ્યું ડોશીને. મનમાં એમ થતું મારી જેવું કોઈને કૂટતા ન આવડે, દોઢે ન રાખો કોઈ વાતનો, મારી જેવું કોઈને કૂટતા ન આવડે. અને મહારાજ વિમાન લઈ જતા મારે જેવું દેખાડ્યું ને તે ગામ દેખાડ્યું ને કોઈમાં કોઈક મરી ગયું હતું ને બધી ડોશી કૂટતી, પણ બરાબર પદ્ધતિસર ન જ કૂટતી. ડોશીને મનમાં થયું ન ભાઈ કોઈને કૂટતા આવડે છે કે. મહારાજ વિમાનમાં કાઢી નાખ્યા મારે. મહારાજ કે જા કૂટવા તું તારતું અહીંયા. ઓલે ભગત એને એવું દોઢ રહી ગયો, મારે જે કોઈ ખેતી ન આવડે તે મારે જેવું દેખાડ્યું. એક ભગત બળદ જોડતો હતો, પણ એક બળદ જોડે તો બીજો ભાગી જાય, ઓલાને જોડે તો ઓલો ભાગી જાય. તે આ ભગતને મનમાં સંકલ્પ થયો, આને પૂરું હાથીના નાડતા આવડતું નથી ને બળદે જોડતા આવડતા નથી, મારે કાઢી નાખી મારે. મહારાજ કે જા જોડી આવી તું બળદ. એટલે મગનભાઈ જોજો કટબટમાં કે એમ ન રહી જાય કે આપણે જે હફીઝ કોઈને ચલાવતા ન આવડે એમ, તો ભૂખ આ કાઢી નાખશે. બધા દોઢ ટળે ને, હકીકત બધા દોઢ ટળે ને ત્યારે મહારાજ મળે. દોઢ એટલે અહંકાર, દોઢ એટલે અહંકાર માત્ર ટળી જાય, નિર્વાસનિક થાય ને અહંકાર માત્ર ટળી જાય, અહંકાર ટળે ત્યારે મહારાજ મળે. બધું ટાળતા 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 અહંકારને છોડોડે એ ટળે એટલે બધું કામ થઈ જાય. હીરાશ હીરા આહિર ભગત હારા હતા, પણ બોલો એવું એવું રહી ગયું તાન કે દીકરો હજી પરણવાનું બાકી છે. દીકરાને પરણાવત મહારાજ અને પછી એને બધી ઓફિસ આપી દેત, પેઢી આપી દેત ને પછી મહારાજ મારા ધામમાં આવવું જ હતું, પણ મારે થોડીક ઉતાવળ થાય છે. મહારાજ કાઢી મૂક્યા વિમાનમાંથી અને આવ્યા પાછા. અને એમ લખ્યું કે પછી છોકરો થોડોક મોટો થયો, મનમાં એમ હતું કે છોકરો મોટો થયો છે તો છોકરાને પરણાવશું અને પેઢી આપી દેવું પછી મહારાજના ધામમાં જશું. એમાં છોકરો વાડમાં આટો મારો ગયો ને એમાં વીછી કરી દો, છોકરો મરી ગયો. છોકરો મર્યો એકનો એક હતો. પછી હીરા ભગત બહુ હેરાન થયા, વર્ષો સુધી હેરાન થયા. અને પછી દેહે પડે નહીં, વૃદ્ધ અવસ્થા થઈ, કોઈ સેવાનો કરનારો રહ્યો નહીં. અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ફરવા માટે નીકળેલા ગામડે ગામડે, એમાં જાંબુડા ગામ ગયા. હીરા ભગત ને આંખી પૂરું દેખાતું નતું, ખબર પડી મહારાજ શ્રી પધાર્યા છે. લાકડીને ટેકે ટેકે સભામાં આવ્યા અને ખૂબ રોયા. અને મહારાજ શ્રીને કહે બાપજી તમે ભગવાનના સીધા દીકરા છો, મારે પ્રાર્થના કરો મેં ભૂલ કરી, મારા જેનો મને દંડ આપી રહ્યા છે, વર્ષો પહેલા મારે તેડવા માટે આવ્યા, પછી કોઈ ડોકાટા જ નથી ગયા, હવે પ્રાર્થના કરી કે થાકી ગયો, રોઈ રોઈ નાખ્યું વહી ગઈ, પણ મારે હવે ડોકાતા નથી, માટે મારે પ્રાર્થના કરો મહારાજ મને ફરી વાર આવીને ધામમાં તેડી જાય. અને પછી વેહરલાલજી મહારાજ કે હારું અમે મારાને પ્રાર્થના કરીશું. વેહરલાલજી મહારાજ મારાને પ્રાર્થના કરી કે મારા છોરું કોછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, હીરા ભગતના ગુનાને માફ કરો અને મહારાજ હવે તેડી જાઓ. પછી મહારાજ તેડવા માટે આવ્યા હશે અને વિમાન બેસાડીને ધામમાં લઈ ગયા. કહો એટલા માટે સાફ સાફ ભગવાનના ભક્તોએ સમજવું પડે કે વાસના તો ટાળવી જ પડે. મારે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ પ્રકારની વાસના છે, કોઈને કોઈ જગ્યાએ જીવ ચોટેલો હોય છે. માટે વિચાર કરો મને જેટલી ભગવાનમાં વાસના છે એટલી જગતમાં છે કે ઓછા વધતી છે, એનો તપાસ કરવો. ભગવાનની કથા વાર્તા સાંભળવામાં કાન લોભાય છે કે પછી જગતની વાત સાંભળવામાં કાન લોભાય છે? અમુક અમુક દાદા કે ખબર કથામાં આવે ને કે તો કે સ્વામી સાંભળતો નથી એમ કે, પણ બીજા ત્રીજા જગતની કાંક વાત કરતો આમ કરીને કાંડ માંડે બોલો. આ જીવને અનાદિકાળથી માયા બાજુનો ઢાળ છે, એટલે એને ઈ જ ગમે બોલો. આમ કહીને કે મંદિર આલો તો મને ક્યાં દેખાય કાંઈ, અને કોઈ બેન દીકરી નીકળે ને તો મળો નેવા માંડે, 80 વર્ષે નેવા માંડે બોલો, 80 વર્ષે. અને હકીકત છે, દેહ ગઢો થાય કાંઈ, જીવ થોડો ગઢો થાય, એ તો સત્સંગ કરતા કરતા મારના ભજને કરીને મારીની આજ્ઞાએ કરીને ખબરદાર બને તો જીવની અંદર ગઢપણ આવે. સ્વામી વાતોમાં લખ્યું જીવ ગઢો થાય તેદી કામ થાય એમ છે. તે જીવ ગઢો થતો છે? હે સ્વામી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એને લઈને મંડે તો જીવ ગઢો થાય. દેહ ગઢો થાય એટલે શું થાય? હાલવાનું બંધ થાય, ચાલવાનું બંધ થાય, જોવાનું બંધ થાય. એમ જીવ જ્યારે ગઢો થાય ત્યાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયની આશક્તિ છે, એ આશક્તિમાંથી નિવૃત્તિને પામે છે. સત્સંગ કરતા કરતા જીવ ગઢો થાય છે, એમને એમ તો થતો નથી. તો વિચારો એવા તમને ઇતિહાસો જોવા મળશે, 70-70 વર્ષે સંબંધો કર્યા બોલો, ઘણા વર્ષ પહેલા મુંબઈમાં, કદાચ કોઈને અંદાજ બંધાઈ જાય મુંબઈમાં આપણી પારણીથી લગભગ 20 વર્ષ પહેલા, અને બાપભાઈ કાઠિયાવાડીના મુખ્ય યજમાન હતા અને પરમ પૂજ્ય મહારાજશ્રી પધારેલા, એ હરિભગતની ઘેર ઉતારો. પછી ઉતારે જ્યાં ગયા ને તે હરિભગતે પોક મૂકી, 70 વર્ષની ઉંમર, પોક મૂકી. મહારાજશ્રી કે કેમ પોક મૂકી? તો બાપજી દયા કરો કે હવે ઉંમર થઈ છે જેને કારણે બીજું કોઈ દેતા નથી, સમજાય છે તમને? હમણાં ઘરવાળું કે ધમ્મો આવી ગયું, છોકરા બધા બહાર છે એટલે એકલા એકલા ઘરમાં ખાલી ખાલી લાગે છે, તો કાંઈક આશીર્વાદ આપો જેથી કરીને બીજી વાર સંબંધ બંધાય. મહારાજ શ્રી કે ભલા માણા, એકે માથાનો વાળ કાળો રહેવા બચ્યો નથી, અને બીજી વાર સંબંધનો સંકલ્પ કરો, જુઓ તો ખરા, આ ભલામાં જુઓ, હવે કાળો પીછડો મરાવો ને તોય કોઈ તમને નાના સમજે એમ નથી, અને ભલામણ 70 વર્ષે સંબંધ કરવાનો સંકલ્પ થાય. બહુ વીઢ્યા, બહુ વીઢ્યા મહારાજ, અમારી હાજરીમાં બહુ વીઢ્યા, ભલા માણસ 70 વર્ષે. તો કે ઘરમાં એકલા એકલા લાગે, મહારાજશ્રી કે તો એક કામ કરી ને એક રસોઈ રાખી લે ને એક બીજો નોકર રાખી લે, તો ત્રણ થઈ જાઓ. આ 70 વર્ષે તું ખર્ચો જે કરીશ ને એના કરતા ઓલા ઓછામાં તો તાર થાય બે જણા. અને પછી બહુ મનાવ્યા, અને પછી હા પાડી, લગભગ 6-8 મહિના થયા ને વરસ દાડા થયો ને તો વી આવી ગયા, ને તો ઓલે દિશા શું થાત બિચારી ને કહોજી. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે વિષયમાં મન ન લોભાય ત્યારે જીવ નિર્વાસની થયો કહેવાય. ન તો ભગવાન મળ્યા, ભગવાન જેવા ભગવાન મળ્યા ને તો જીવ આ માયામાંથી વિખૂટો પડે એવો નથી. આ જીવને અનાદિકાળથી માયા જ ગમે છે બોલો, માયાને આધીન બનીને જીવ વર્તે છે અબજો જન્મથી. એમાંથી તોડવા માટે એક જ ઈલાજ છે, એને ખરેખરો સત્સંગ મળે, મારું ભજન કરે. એક દરજી ભગત હતા મહારાજ, એના ગામમાં ગયેલા અને મહારાજ કેલા કંઠી પહેર, તો કંઠી પહેરું પણ તમે તેડવા આવો, તો મહારાજ કે હારું એમ તેડવા આવશું. રવજી દરજી નામ એનું. પછી મહારાજ એને તેડવા માટે આવ્યા, મહારાજ કે હાલ ભગત તેડવા માટે આવ્યો. મહારાજ કે મહારાજ હમણાં નવું ઘરઘવણું કર્યું છે કે તે, મહારાજ હમણાં તો નથી જવું. મહારાજ પાછા જતા રહ્યા અને 2-4 વર્ષ પછી ફરીને મહારાજ તેડવા આવ્યા. મહારાજ કે હાલેલા, મહારાજ કે મહારાજ છોકરો નાનો થયો છે કે હમણાં તે મહારાજ ઈ જરાક મોટો થાય, ઉંમર લાયક થાય ને પછી દેડવા માટે આવજો, પછી આવીશ, પણ હમણાં તો નથી આવવું. વળી મારા 10-20 વર્ષ થયા ને તે તેડવા માટે આવ્યા. મહારાજ કે હાલ, મારે કે મહારાજ છોકરો પરણાવે જેવો થયો છે કે, અને પરણાવી લઉં પછી આવીશ. મારાના મનમાં થયું આને મેં કોલ આપ્યો છે, મારે તેડવા આવીશ, મારે કેટલી ફેરી ધોકવાની હાટું ખાવો બારે કરીને. પછી મારે શું કર્યું ખબર, મારે એને કીધું હાલ કે ધામમાં. મારે કે મહારાજ, પણ મને એકલા આવવું નહીં ગમે, મારે જેવું દેખાડ્યું ને મરકીનો રોગ પહેર્યો ને તે છોકરાને પતાવી દીધું ને ઘરવાળાને પતાવી દીધું. મહારાજ કે બે જો આ વિમાનમાં બેઠા, જો આગલા વિમાનમાં બેઠા, તું યારે હાલ. પછી છોકરો ને ઘરવાળો હારે આવ્યું ને ત્યારે દેહ છોડ્યો બોલો. અને પછી મારા ત્રણેય તડીને ધામમાં ગયા. ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાનો પાર. અહીંયા મહારાજ બહુ સરસ આ વચન બતાવે છે. મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાં જીવને જીવ તૃષ્ણા રહેલી છે, જે વાસના રહેલી છે એ વાસની એમાં તૂટે અને મારા બંધાય તો જીવ નિર્વાસનિક થયો કહેવાય. માટે પોતે વિચાર કરો, મને જગતમાં ભગવાનમાં હરખી વાસના છે કે ઓછા વધતી વાસના છે તેની પરીક્ષા કરવી. અને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોતની ઇન્દ્રિયો લોભાતી હોય, તેટલી જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જોઈએ ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વ વિષયનો તપાસ કરવો. અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિષયની વિશે સંબુદ્ધિ થઈ જાય છે. ને સંબુદ્ધિ થયા પછી નિંદા સ્તુતિ સરખા લાગે, ને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમાં સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ યુવાન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાસે. તેમાં સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણે છે વાસના જીતાણી. અને વાસના રીતે વર્તવું એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તો પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત કહેવાય. આમ તો પુરુષોત્તમ પ્રકાશને સાંભળીને ત્યારે એમ લાગે પગી જાઉં, કેમ લાગે? વચનામૃતને સાંભળીને ત્યારે એમ લાગે માળું કઠણ પડશે, કેમ લાગે? મહિમાની વાત સાંભળે ત્યારે એમ લાગે નહીં વાંધો આવે, એક સ્વામિનારાયણ નામ લઈને પગી જાય. પણ ભક્તો યાદ રાખજો, એ શક્ય છે. મારે ભગવાન તેડી પણ જાય, પણ આપણી તૈયારી તો આવી હોવી જોઈએ. આપણી તૈયારી તો, તમને આમ સાદું દ્રષ્ટાંત આપું તો, તમે કોઈ વિઝા લેવા ગયા છે અમેરિકા ઇંગ્લેન્ડની, તમે લાઇનમાં જ ઊભા હો, તમને એવું જોવા મળે એક જણાના કાગળિયા માગી, કેટલા કાળિયા પૂછી પૂછીને ધૂળ કાઢી નાખે, અને પછી પાછો વિઝા નથી મળ્યો અને સિક્કો મારીને પાછો મોકલી દે. અને પડખે બીજો ઊભો હોય, એક કાગળીનો મારે માગે ને મારા સિક્કો મારી દે, એક કાગળીનો માગે બોલો. અમારે એક ફેર એવું બન્યું, એમ બધા અમેરિકા જવાના હતા, તો પહેલાં બે ફેરી ત્રણ ફેરી જઈ આવેલા અને પાછું જવાનું હતું, બીજા બધાની ખલાસ થયેલી અને બધા એમ લાઈનમાં ઊભા હતા, તો માનશો બધાને શેકા મારી દીધા કે મને જ ન આપી બીજા બોલો. અને અમેરિકામાં પારાણી પાછી આપણે અમેરિકાવાળાએ પછી કેટલા કાગળિયા ને કેટલા પાંચ કેટલું કર્યું, બીજી વાર લાઈનમાં ઉભા રહે તોય ન આપી. પછી આપી ખરી, પણ કથા જીધી પૂરી થઈને તેથી જ આપી. પૂર્ણ સ્વામી પછી કથા કરી અને કથા પૂરી થઈને વળતે દઈ પોગ્યા. હું તમને દ્રષ્ટાંત કામ આપું, મોક્ષ માર્ગ આવો છે. કાંઈ ક્યારેક એક કાગળિયું નો જ સિક્કો મારી દે, પણ વિજાને લાઈનમાં ઉભા રહેનારને બધા કાગળિયા કમ્પ્લેટ રાખવા જોઈએ. સમજાય છે? આપણી તૈયારી કમ્પ્લેટ હોવી જોઈએ. અને પછી પૂછવા ગમી પુહા એ કાગળિયું માગે નહીં, આજ્ઞાનું માગે, ઉપાસનાનું માગે, અરે નિયમનું માગે, નિશ્ચયનું માગે, અને પક્ષનું માગે, પક્ષનું હોય માગે બોલો. ગમી કાગળિયું માગે, ગમી કાગળિયું માગે ને ત્યારે કાઢીને આપવાની તેવડે સ્વતઃ આપણે ઊભું રહેવું પડે. આવી તૈયારી હોવી જોઈએ બોલો. જેટલા શબ્દ સ્પર્શ રૂપ રસ જગત સંબંધી એમાં ઇન્દ્રિયો લોભાય છે, એટલી જ ભગવાનમાં લોભાય તો મહારાજ કે નિર્વાસનિક થયો કહેવાય. પણ તો એનું પરિણામ એ દેખાય, કેવું દેખાય? મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચેની અંદર હરકશોક થકી પર થઈ જાય ત્યારે નિર્વાસનિક થયો કહેવાય. અને એકાંતિકનો ધર્મ છે. એની એકાંતિક કહેવાય. બોલો, આપણે તો ધોળો લેંગો ને ધોળો કફની પહેરી એટલે એમ જ મેં આપણે એકાંતિક. એમ આ એકાંતિક ને માર્ગે હાલ્યા છીએ, એકાંતિક ને માર્ગે હાલ્યા છીએ, પણ એકાંતિક તો ક્યાંય વાસના રહેવા ન પામે ત્યારે એકાંતિક થવાય. અને ભગવાનના ભક્તો એવું નથી, અસંભવ છે, બધું સંભવિત જ છે. નતર અમુકને કેવું ખબર, જરા કઠણ વાત આવે એટલે મને આપણે ધ્યાન ન થાય, નાગળ સાવ ઢીલું નાખે. તૈયારી ભગવાનના ભક્ત એટલી હોવીજી, મારે નિર્વાસનિક થાવ છું, થઈ જ શકું એવું મનમાં હોશ હોવી જોઈએ. ઓલા સંતે બહુ સરસ કીધું, નિશાન ચૂકકો માફ, નિશાન ચૂકકો માફ, નહીં નીચું નિશાન માફ. સમજાય? નિશાન તાકીને મીંડ્યો હોય અને કદાચ નિશાન ન પાડી શકે તો એને માફ, પણ નિશાન નીચું હોય, ભણતા ભણતા માનો કે એમ મનમાં હોય કે મારે કોઈ પણ ભોગે એમ સર્જન થવું છે, અને કદાચ ના સુધી ન પહોંચે કે તો MBBS તો થાય જ, પણ ભણવા બેઠો ત્યાંથી સંકલ્પ કરે આપણે કમ્પાઉન્ડની નોકરી મળે ઘણું. એ કે રાત ઉજાગર કરી વાંચે નહીં, વાંચે હે, સંકલ્પ જ કમ્પાઉન્ડરનો છે. એમ ભક્તો મહેનત કોણ કરે ખબર? જેના મનમાં એમ છે મારે નિર્વાસનિક થવું છે, ભગવાનના પ્યારા થવું છે, ભગવાન સુધી પહોંચવું છે, ભગવાનને રાજી કરવા છે, એ ભક્ત મહેનત કરે, એ દાખલો કરે. બાકી જેને સંકલ્પ નથી નિર્વાસનિક બની ભગવાનના ધામમાં જવું છે, એ ન કરે, ન કરે, ન એને તેવડું હોય તો એ ન કરે. બોલો, તમને કહો, આ સભામાં બેઠેલા કોને શક્તિ નથી રોજ પૂજા કરી શકે એવી? કોને શક્તિ નથી? બધા પાસે કે નહીં? હે, તો નથી કરતા, હું કામ નથી કરતા? એને જરૂર દેખાતી નથી, જરૂર કામ નથી દેખાતી, તો કે નિર્વાસનિક થવાનો સંકલ્પ નથી, ભગવાનના ધામમાં પામવાનો સંકલ્પ. તમ તર પૂછજો, તમે ન માનો, પૂજા ન કરતા પૂછજો, ધામમાં જવું તો કોણે જોયું? ધામ કાંઈ જવું નથી. જો ધામમાં જવાનો સંકલ્પ થઈ જાય, યાદ રાખો, જો ધામમાં જવાનો સંકલ્પ થઈ જાય તેની તૈયારી શરૂ થવા માંડે. એસસીમાં એક વાર ફેલ થયેલા વિદ્યાર્થીને પણ મનમાં એમ થાય કે આ ફેરી ગમે એમ કરી મારે ડિસ્ટિંક્શન ક્લાસ લાવવો છે, તો એ મહેનત શરૂ કરી દે ને, પછી એના પપ્પા કે હાલ બેટા મામાને કે લગ્ન માવસ મારે નથી આવવું. જો સમજાય છે, એની ક્રિયા બદલી જાય, મામાને કે લગ્નમાં નથી આવવું, માસીને ઘેરે નથી આવવું, શું કામ હવે એને લગ્ન લાગી ગઈ છે, મારે 80-90% લાવવા છે, એટલે એની બધી ક્રિયા બદલી જાય. એમ આપણને પણ એમ થઈ જાય નિર્વાસનિક થવું જ છે, એટલે ક્રિયા બદલવા માંડે, પૂજા થવા માંડે, મંદિરે જવાનું શરૂ થઈ જાય, માળા ફેરવાનું શરૂ થઈ જાય, ધ્યાન શરૂ થઈ જાય, બહારનું ખાવાનું ઓટોમેટિક બંધ થવા માંડે. ભલા માણા જીવવાનો સંકલ્પ થાય, બધું બદલી નાખે, ભલે દિવસમાં 20 માવા ખાતો હોય પણ કેન્સર થાય, કેન્સર થાય. અને ડોક્ટર એમ કે, ડોક્ટર એમ કે હજુ પહેલા સ્ટેપમાં છે, જો તમે માવો છોડી દો તો હજી કંટ્રોલ થઈ જાય એમ છે. પછી શું કે, નહીં સાહેબ ભલે મરી જાઓ પણ માવો ખાવો પડશે, એમ કે છોડી દે ને. પછી એમ કે, પણ માવો સાહેબ ન ખાત, મારું માથું બહુ દુખશે માટે માવો ખાવો પડશે, એમ કે. ભલામણે એક જીવવાનો સંકલ્પ માણાને થાય જીવવાનો, તો જ જીવન બદલી જાય. તો નિર્વાસની થવાનો સંકલ્પ થાય તો હું ન થાય, હે શું ન થાય, પણ નિર્વાસની થવાનો સંકલ્પ નથી એથી કરીને વર્તન બદલતું. પછી બાના કાઢે બધા, મને નવરાશ ન મળે, મને આમ ન થાય, બધા બાના. યાદ રાખજો, હું તો એમ કહું, કદાચ આખા ભાવનગર નહીં આખા ગુજરાતનું સામ્રાજ્ય પોતે ચલાવતો હોય અને ધારે તો એને પૂજા કરવાનો ટાઈમ મળે, એ ધારે તેને મંદિરે જવાનો ટાઈમ મળે, ભલે આખા ગુજરાતને ચલાવતો હોય. સમજાય છે તમને? એને પોતાને ગાંઠ વળવી જોઈએ. અને યાદ રાખજો, દત્તાત્રેય ભગવાને એક બહુ અદભુત વાત એકાદશ સ્કંદમાં કીધી છે કે જીવ મુક્ત ક્યારે થાય. કેવો પ્રશ્ન છે, જીવ મુક્ત ક્યારે થાય, જીવનો મોક્ષ ક્યારે થાય? તો કે જે દાડે પોતે પોતાનું ગુરુ થાય ને તેથી મોક્ષ થાય. કીધી થાય કમાણી સાહેબ, પોતે પોતાનું ગુરુ થાય તેથી મોક્ષ થાય. પોતે પોતાનું ગુરુ થાય એટલે પોતાને જીધી લગ્ન લાગે તેથી મોક્ષ થાય. બાકી કોઈ ગમે એટલું કે સ્વામી વાવતમ લખ્યું, અમે તો કઈ છૂટી કરવું તો તમારે જ પડશે. ઘણા ઘણા થાવ આશીર્વાદ ની વાક્ય જ બેઠા. બોલો સ્વામી, ધબો મારી દે ને આપણે અક્ષરધામ પગી જાવ. એમ ભલામણા ધબે કરીને જો અક્ષરધામમાં જો ધીબી ન નાખી કોક ને, ખાલી ધબે જવાતો હોય તો, હે ધબે ધામમાં ન જવાય. યાદ રાખજો, તબે ધામમાં ન જવાય, એના માટે દાખલો કરવો પડે, કરવો પડે ને કરવો જ પડે. વારંવાર કહું, તમને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, આ વાત આમ જ છે. અને શિબિરની તો એક એક વાત એવી જ હોવાની જેમાં તમને ઘણી બધી નહીં ગમે. અને યાદ રાખજો, શિબિરની વાત જેને ગમી જાય એ અષ્ટાવરણ પાર છે, અક્ષરધામમાં પહોંચી જાય. જેને શિબિરની વાત ગમી જાય એને પછી કાળ માયા કર્મ કોઈ રોકી ન શકે. જેને શિબિરની વાત ગમે, દડ કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. ભગવાનના ધામમાં જવો તો નિર્વાસનિક થવું પડે, થવું પડે ને થવું જ પડે. નિર્વાસનિક થવા માટે એક જગતનો સંકલ્પ ન ઉઠે એવી પોઝિશન છે, પરંતુ પ્રાથમિક શરૂ તો કરવું પડે ને. એમ એ સર્જનને પણ 100 એકડા કરવા શીખવા પડે કે ન શીખવા પડે, એ જ્યાંથી સ્ટાર્ટ થયો હોય. એમ એ સર્જન કે MD એ સિવિલ એન્જિનિયર પણ એને સ્ટાર્ટિંગ તો ત્યાંથી જ હોય. ઇંગ્લિશ મીડિયમ બેઠો 1, 2, 3 હોય, ગુજરાતી હોય તો એકડ એકડ બગડે 2 થી શરૂ થયું. શરૂઆત પ્રારંભ કાળ તો ત્યાંથી જ હોય, પણ એક દાડો એનો એવો આવે મોટો સાહેબ ઓફિસર થઈને બેહી અગે. નતર આમ જરા કઠણ વાત આવે એટલે જીવ છે ને તરત મોકળું જ મૂકી દે, આપણું કામ નહીં આવે, આ બધું કે આપણે જ થાય એમ. તું જ કરી શકે એમ છો, તું જ કરી શકે એમ છો, તને ખબર નથી બસ એટલી જ ખોટ છે. તું જ કરી શકવા માટે સક્ષમ છો. જીવને ઠાકોરજીએ એ કરવા હાટું જ માણસનો દેહ આપ્યો છે. હું કામ આપ્યો છે ખબર? બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણા નામ જના નામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. આ લોકના બધા સુખ સૈભી એના માટે તો આપ્યો જ છે, પણ મુખ્ય આત્મને કલ્પનાય ચ. જીવને મનુષ્યનું શરીર આપ્યું છે, આત્માના શ્રેયને માટે જ આપ્યું છે, આત્માના શ્રેયને માટે જ આપ્યું છે. પણ આપણે એ જ ભૂલી ગયા, બોલો કરવાનું જ ભૂલી ગયા. ઘેર લગ્ન આવ્યા અને માર્કેટમાં દાગીનો કરવા માટે 1 લાખ રૂપિયા ખીચામાં નાખીને કીધું, જાઓ દાગીનો કરાવતો, જાઓ જલ્દી સવારમાં જાન જોડવાની છે. અને આ દાગીનો કરવા ગયો, પણ સોની માજની દુકાન ચડતો તે પડખી મૂળા લારી ઊભી હતી, હાથ હાથના મૂળા અને જાડા કાંડા જેવા, અને મન મોહી ગયું. પૂછ્યું, ભાઈ મૂળા તો બસ ખાલી જ કરવા છે, હાવ સસ્તા, રૂપિયાના 5 ઓલે ફાટ ભરી. દાદુ ઉતરી ગયો ને ઘેરે લઈને આવ્યો, અરે જો તો ખરા મૂળા, હાથ હાથના મૂળા, અને હાવ મોળા મેં ચાખ્યા હોય તેને, અને હાવ સસ્તા, રૂપિયાના 5. પછી ઘરના પૂછે, પણ ઓલો દાગીનો કરવા ગયા તેનું લે, એ તો ભૂલી ગયો. સમજાય તમને? જગતના બધા કામ કરીને શું છે, મૂળા ખરીદી. શું કરીએ છીએ આપણે? મૂળા ખરીદીએ છીએ. મૂળા ખરીદવામાં દાગીનો, આત્મશ્રીનો દાગીનો ભૂલી જઈએ છીએ. અસંભવ નથી, કોઈ વાત અસંભવ નથી. મહારાજ અહીંયા જે કહી રહ્યા છે વાત અસંભવ નથી, સમકક્ષ થઈ જાય એવા અનેક મહાપુરુષો અનુભવ્યા છે. સમકક્ષ થઈ ગયું હોય, થઈ જ જાય, ન થાય એવું ન બને. ભગવાનના ભક્તો આજ નહીં દેખાય આપણને, આજ નહીં દેખાય, સમય દેખાય. આ તો બધું આધ્યાત્મિક પથ છે. કેવો છે ખબર છે? એ ચેકના નાણાં જેવો છે. કેવો છે? ચેકનું નાણું. ચેકમાં કાંઈ એક રૂપિયો ન દેખાય, પણ બેંક આગળ રજૂ થાય ત્યારે ઢગલો થાય. એમ અત્યારે કાંઈ ન દેખાય, અત્યારે એમ લાગે આ નવરો ટાઈમ બગાડીએ છે. પણ સ્વામી વાત લખ્યું, જોજો, ભૂલ કરતા નહીં, નવરા નથી બેઠા. સ્વામી કે નવરા નથી બેઠા, લગ 84 જમપુરી પર લીટા તાણીએ છીએ. જેમ વાણીઓ એમ લખ્યું, વણિક જે હોય એ પોતાનું જે નામ માંડ્યું હોય પછી પોતે જોવે કેટલાના આવ્યું ને કેટલાનો, એમાં જેની ભરતી થઈ ગઈ, રૂપિયા આવી ગયો, એની પર લીટો તાણે, લીટો તાણે એ ખત ખોટું. એમ સ્વામી કે આપણે બેઠા બેઠા લગ 84 જમપુરી પર લીટા તાણીએ છીએ. આપણે માથે જમપુરી ગઈ, આપણે માથેથી જન્મ મરણ ગયું, નવરા નથી બેઠા. પણ જીવને વાત જલ્દી ઘેડ બેહતી, ઘેડ બેહી જાય તો કામ થઈ જાય. મહારાજ કીધું એમ જ થાય, એમ જ કરવું પડે, અસંભવ કાંઈ નથી. તમે વિચારો, વાલિયા જેવો વાલીઓ પણ એક દાડો પાપિષ્ઠ હતો, નારજીના શબ્દને આ પડીને મંડી ગયા, વાલ્યમાંથી વાલ્મીકી ન થઈ ગયા. એનું કાંઈ શરીર બદલી ગયું હતું? શરીર તો એનું એ જ હતું, શરીર તો એનું એ જ હતું, પણ માથી મનના સંકલ્પ બદલ્યા, અને મનના સંકલ્પ બદલતાની સાથે જીવ પણ બદલી ગયો, શુદ્ધ થઈ ગયો. મહારાજ કે નિર્વાસનિક બની વળતું એ જ એકાંતિકનો ધર્મ છે. હલો, એકાંતિકનો ધર્મ કયો? તો નિર્વાસનિક થવું. પછી એમાં બહારનું ન ખાવું, આ ન ખાવું, તે ન કરવું, એ બધું અંતર્ગત આવી જ જાય. પણ એવું નથી એટલું કર્યા એટલે નિર્વાસનિક થઈ જાય, પણ એટલું ચોક્કસ નિર્વાસનિક થઈ જાય એની અંદર એટલું બધું આવી જાય, અને જીવ ધારે તો કરી શકે એમ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય, અને નાડી પણ તણાતો હોય તો પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. જરાકે વાસના રહી જાય, બોલો ગઢાળે નાંબા શેઠ કેવા હારા ભગત, પણ વાસના જરાક રહી ગઈ. શું રહી ગઈ ખબર? અરે રે, રોજ તો લાલાના લાલ્યાને બાજુ બેહરી, ખોળામ બેહરી અને બાજરાનો રોટલો માખણ ખવડાવતો હતો, હવે કોણ ખવડાવશે? હારા હારા ભૂલ કરે, હારા હારા ભૂલ, બોલો જેવા તેવા ભૂલ કરો બરાબર, હારા હારા ભૂલ કરે. આંબા શેઠ હારામ ગણતરીમાં આવ્યો. તમે વિચારો, રોજ સવારમાં ગઢાળીથી 5 કિલોમીટર ચાલીને 5 વાગ્યા આમ દાંતણ આપી દીધી, કેટલા હારા ભગત છે. હારા ભગત કહેવાય નહીં, હારા ભગતે ભૂલ કરી, બોલો. અને સંકલ્પ રહી ગયો, મહારાજ તેડવા માટે આવ્યા, વિમાનમાં બેહાર્યાના સંકલ્પ થઈને મહારાજ વિમાનમાં બહાર કાઢી નાખ્યા. આંબા શેઠ પાછા આવ્યા, બધા કે શેઠ કેમ પાછા આવે, શેઠ કેમ પાછા આવે, શેઠ કઈ કીધું નહીં. અને બીજે દાડે હાંજે જમવા માટે બેઠા, દીકરાને હોવે કીધું જા દાદા ભેગો જમવા જા, છોકરો પડખ્યા આવીને બેઠો, પણ દાદાને ખબર છે હું કામ પાછો આવ્યો એમ. હાથ લઈને ફળફળતી કઢીને બોલ્યો એલા છોકરાનો, આન છોકરો રાડી નાખતો નાખતો ભાગ્યો. શેઠ કે પણ આ હું કામ હાથ બોલું છું આ ખાને. છોકરાને મેં ફરી વાર પાછો મોકલે, જા દાદા પાસે જા. દાદા પાસે આવ્યા ને તે ધીમે અકરણ વળદન શિરોટ્યો બીરો આંબા શેઠે, અને ઓલો રાડ્યું નાખતો નાખતો ભાગ્યો. પછી તેની મા એમ કે દાદા પાસે જા, ત્યાં ઓલો રાડ્યું નાખે. પછી આંબા શેઠને છોકરામાં તે તૂટી ગયું, છોકરાને આંબા શેઠમાં તૂટી ગયું. પછી ધામમાં ગયા, જોકે અમે એવું નથી શીખડાવતો પાછા કે છોકરાને શિરોટ્યું ભરજો, કઢી માથ બોળ દેજો, નતરી કે આવી તે કઈ વાતો હતા છે, આ તો કેવું શીખડાવે. પણ એટલું ચોક્કસ શીખડાવું છું, કેટલું ખબર, કે છેવટે કઢી માથ બોળાવવો પડે ને શિરોટકી ભરવી પડે એવું ન થાય એનું તો ધ્યાન રાખવું રાખવું ને રાખવું. સમજાણું, ગૌરાંગ કરતા મેહુલમાં વધારે હતા છે, પણ તો ધ્યાન તો રાખવું. સમજાણું, વ્યાજમાં બહુ હેતો હોય, આ જગતની રીતિ છે ને, દીકરાને દીકરો એટલે વ્યાજ કહેવાય, વ્યાજમાં બહુ હેતો હોય. ઘણા જો ને વ્યાજે રૂપિયા દેતા ને તમે ખાસ પૂછજો, ઓલો કે શેઠ મુદલ ભરી દઉં કે અરે વ્યાજ આપી દે, મુદલ ભરતો હતા તારી પાસે, મુદલ ને અરે વાંધો ને તું ટાઈમે ટાઈમ વ્યાજ ભર. એટલે આ બધા તો વ્યાજમાં હેતવાળા જાજા બેઠા છે, બોલો. આ તમારા બધાને વ્યાજમાં જેટોડું પડે એવા છે, મુદલમાં જેટોડું પડે એવા તો ઓછા બેઠા છે એમાં, સમજણ તમને. હા, દાદાવાળા જાજા બેઠા છે, બોલ્યા પપ્પાવાળા બેઠા છે, પણ પપ્પાવાળા કરતા દાદાવાળા જાજા છે, એમાં આખો સ્ટાફ તો દાદાવાળો જ બેઠો. જો ખુડશે, મોજ છે ને ભાઈ, ખુડશે કેવા બેઠા, જો મોજમાં મોજ દરિયા છે ભાઈ. એક દાડો એ આવશે, આપણે પીપળ પાન ખરંતી ને હસ્તી કુપળિયા, પીપળ પાન ખરતી ને હસ્તી કુપળિયા, હમે બીતી તુમે બી બીતી ગઈ ધીરે ધીરે બાપડિયા. પણ એટલું યાદ રાખજો, આ છેલ્લી ફેરીનું ફેરો કેવું કરી રાખવું છે, આ છેલ્લી ફેરીને ફેરો, હવે આ ખુરશી બેહવા આવવું પડે એવું રહેવા દેવું નથી. આ ફેરી એવું મંડી પડો દાદા બધાને કહો છો, ખુરશી વાળાને એવા લાગી જાય, એવા લાગી જાય ફરીવાર માતાનો ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું પડે નહીં, બાબામાંથી ભલે બાબા થયા પણ બાબામાંથી એવો બાબા થવા આવવું, સમજાય છે, બાબામાંથી બાબા થઈ ગયા એ તો આ દુનિયાનો ક્રમ છે એટલે થયા, પણ હવે બાબામાંથી બાબો થવું નથી, ન તો થાય. એટલે વહેરા ખેર હતા, તમને ખબર, વહેરા ખેરનો ઇતિહાસ તમે સાંભળ્યો, પોતાનો દીકરો નહીં કાંઈ, એક દીકરી હતી, પણ મરતા મરતા સંકલ્પ રહ્યો, બોલો ઓહો હો મારે ઘેરે દીકરો નહીં, દીકરીની ઘેરે દીકરો નહીં. એ બાબા મીટ્યા અને બાબા થઈને દીકરીની ઘેરે દીકરો થઈને આવ્યા. જો તો ખરા જીવને સંકલ્પ મારી નાખે, દીકરીની ઘેરે દીકરો થઈને આવ્યા, પણ પાછું આગલા જન્મનું જ્ઞાન ભગત હારા, પછી દીકરીને કેમ ધાવે કોજી, રો રો કરે, રો રો કરે, રો રો કરે, ધાવે નહીં. એમાં બરાબર મહાનુભાવનો સમય એના ગામમાં ગયા અને એના જમાઈ હાહરા લઈને આવ્યા, જમાય હાર અને તેડી રહ્યા, બોલો. અને મહાનુભાવનો સમય કીધું, સ્વામી આ મારા હાહરા કઈ ખાતા નથી, પીતા નથી, ધાવતા નથી. સ્વામી દીકરો જ્યારથી જન્મ તે તો રોજ રોજ કરે છે. અને સ્વામી હામું જોઈને સમર્થ સંત, મહાનુભાવનો સમય સમર્થ સંત હામે જોઈને ઓળખી ગયા, સ્વામી કે કા આવું પીડ્યું ને?
લો જમાય તો દિગમૂળ છે ને, જોતો જ રહ્યા. શું કહે સ્વામી?
કા આવું પીડ્યું. સ્વામી બીજી વાર કીધું, કા આવું પીડ્યું ને? એટલે જમાય પૂછ્યું, પણ સ્વામી હું તમે કોશ આવું પીડ્યું? સ્વામી કે આ કોણ છે? તો મારો દીકરો. સ્વામી કે તારો દીકરો ને તારો હાહરો છે. મળતા મળતા સંકલ્પ રહ્યો, મારે દીકરો નહીં, દીકરીની ઘેરે દીકરો નહીં, એટલે દીકરો બનીને આવ્યા. અને આટલું સ્વામી જે બોલે તે તો નાનું બાળક, પણ તું જ્ઞાન હતું, પોક મૂકી સ્વામીના ચરણ ઝાંટવા માંડ્યા. જાણે સ્વામીને એમ કહેતો હોય, સ્વામી મને મોકલી દો પાછો ધામમાં. અને સ્વામી વર્તમાન ધારણ કરાવ્યા અને સ્વામી કહે, જા પાછો ધામમાં. અને દેહ છૂટ્યો અને મારા ધામમાં પહોંચ્યા. કહો એટલે કહું છું, બાબામાંથી બાબા થયા એને અરે વાંધો નથી આપણને, પણ બાબામાંથી બાબા ન થવું પડે. ખૂબ ખટકો રાખજો, ખૂબ ન તો જીવ પર જુલમ થશે. ભગવાનના ભક્તો યાદ રાખજો, જન્મવું કેમ એમાં માણસ મજબૂર છે, જન્મવું કેમ એમાં માણસ મજબૂર છે, પણ મરવું કેમ એમાં માણસ સ્વતંત્ર છે. કેમ મરવું? એમાં પોતે સ્વતંત્ર. ધારે મરી શકે, બોલો ધારે મરી શકે. મૃત્યુમાં સ્વતંત્ર છે, જન્મમાં માણસ પરતંત્ર છે. અને યાદ રાખજો, મરણમાં પરતંત્ર તો એ થાય જે જીવન જીવી ન શક્યો હોય. જીવન જીવતા જેનું આવડ્યું હોય એ મરણમાં પરતંત્ર બને, બાકી જેને જીવતા આવડે તો સ્વતંત્ર થકો. આ દેહને મૂકીને મારના ધમમાં જાય, સ્વતંત્ર થકો. માને એને પૂર્ણ ઈચ્છા થઈ ચૂકી હોય, કોઈ પ્રકારની અપેક્ષા ન રહે હોય, એક જ ઈચ્છા હોય, મારો દેહ પડે ત્યારે મહારાજ મને તેડવા માટે આવે, અને એને ભગવાનને તેડવા માટે આવવું પડે, આવવું પડે અને આવવું જ પડે. અને ભક્તો એનો આ દાખલો, શેનો દાખલો છે? આ એનો દાખલો છે. સ્ટેશને ટ્રેન ઊભી ન રહે એટલે બબે ચાર ચાર કિલોમીટર અગાઉ બ્રેકો મારવી પડે. એટલે એક દાડો સ્ટેશન આવશે ત્યારે ગાડીઓ વ્યવસ્થિત ઊભી રહે, એટલે અત્યારથી બ્રેક મારીએ છીએ આપણે, કે જેથી કરીને સ્ટેશને ગાડી યથાવત ઊભી રહે, છેલ્લે પછી બ્રેક ન મરાય, સ્ટેશન આવે ને બ્રેક મારે તો ગોથલું ખાઈ જાય. બહુ સાવધાન, બહુ સાવધાન. તમે તારે ધંધા બિઝનેસ કરોડોની અબજો ના કરો એને જરાય વાંધો નથી, પણ એમાં જરા આશક્ત ન બનો. યાદ રાખજો, પદાર્થ માણસનો મોક્ષ નથી બગાડતું, પદાર્થ માણસનો મોક્ષ નથી બગાડતું, એમાં રહેલી આશક્તિ જીવનો મોક્ષ બગાડી નાખે. અને હારા હારા ભૂલ કરી જાય, શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ કે ભરત જેવા ભૂલી કરી ગયા, ભરત જેવા દેહને મુકતા મુકતા સંકલ્પ કર્યો, અરે રે મર્યા પછી આ મૃગલાના બચ્ચાનું શું થાય? બોલો કેવડી મોટી ભૂલ, હે કેવડી મોટી ભૂલ! એક મણમાં 8-5 સીરીની ભૂલ, કેટલી ભૂલ! એક મણમાં 8-5 સીરીની ભૂલ ભરતે કરી, એટલે કેટલી ભૂલ કહેવાય? હે હોય 100% ભૂલ. ભરત જેવું પાત્ર, બોલો એને ઈ નો વિચાર કર્યો, મર્યા પછી મારું શું થાય, આ મૃગલીના બચ્ચાનું શું થાય, અંદેહ પડી ગયો. અને ઇતિહાસને નોંધ લેવી પડી, ભગવાનના દીકરા હતા, બે પગવાળા હતા, ભગવાનના દીકરા મટી મૃગલીના બચ્ચું થવું પડ્યું, અને બે પગવાળા મટીને 4 પગવાળા થવું પડ્યું. એનું કારણ હું ખબર, ભરતે પોતે સ્વીકાર્યું છે, પંચમ સ્કંદ જેને વાંચ્યો એને ખબર હશે, રહુગણની પાસે પોતે એ વાત એક્સેપ્ટ કરી, સ્વીકાર્ય કરી કે મારે ફરીવાર જન્મવું પડ્યું. એનું કોઈ જો કારણ હોય તો મારી પાસે સાધના ઘણી હતી, તપ હતું, વ્રત હતું, બધું જ હતું, પણ સત્સંગનો જોગ નહોતો, મને સત્સંગનો જોગ નહોતો, અને સત્સંગનો જોગ નહોતો માટે મારી આ દશા થઈ. જો સત્સંગનો જોગ હોત ને તો મારી આ દશા થાત નહીં. અને માટે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 54માં અંત્યના બીજામાં સત્સંગનો બહુ મોટો મહિમા કીધો. ભગવાન સ્વામિનારાયણ કે કોઈ તપ વ્રત દાન કરે એનાથી હું એટલો રાજી નથી થતો જેટલો સત્સંગથી રાજી થાઉ છું. શ્રીમદ ભાગવતને એકાદશ કંદના 12મા અધ્યાયમાં પણ ભગવાન કૃષ્ણ બોલ્યા, ઉદ્ધવ હું સત્સંગને આધીન છું, ઉદ્ધવ હું સત્સંગને આધીન, સત્સંગથી જેટલો રાજી થયો એટલો કોઈથી ન થાવ. હાચું કહો, સત્સંગ શું કરે ખબર? વાસનાના મૂળિયાને બાળી નાખે, વાસનાના મૂળિયાને બાળ નાખે. જેમ હિમ પડે હિમ, ઘઉંની ડુંડી તેવીને એવી દેખાય પણ માહિતી મીંજ બળી જાય, એમ સત્સંગ કરતા કરતા જીવાત્માની આશક્તિના મૂળને બાળી નાખે, એને લિંગટ ગાંઠ વળી જાય કે આ વસ્તુ છેલ્લે જો અનુસંધાનમાં આવશે તો મારો મોક્ષ બગાડશે. એટલે એમાં એ કાર્ય કરતા કરતાય પણ, એ કાર્ય કરતા કરતા પણ એમાંથી ઊંડે ઊંડે સાવધાન રહે. અમારા દાદા ગુરુ કહેતા કે જેમ છોડવાવે માણસ, છોડવાવે પછી અને પાણી પાય, પણ બીજે દિવસે સવારે જરાક આમ ખેંચી લે પછી પાછો આમ દબાવી પાણી પાય, વળી પાછો બીજી દી આમ જરા ખેંચી લે, વળી દબાઈને પાણી પાય, એમ કદાચ વી વર સુધી પાણી પાય પાય કરે ને તો એક નવો કોટો ન કાઢે. એમ સત્સંગ એવું કંઈક કામ કરે. તમે જગતમાં જરાક જઈ આવો એટલે પાણી પીધું વાસનાનું, પણ સત્સંગ સાંભળો એટલે જરાક એમ તમને ઉંચકી લીધા, વળી પાછ જગતમાં જાય વળી પાછ દબાવો, પણ એકે વાસનો નવો કોટો ફૂટી શકે નહીં. જીવ છેવટે નિર્વાસનિક બની અને ભગવાનના ધામમાં જાય. મહારાજ કેટલી સરસ વાત કહે છે. મહારાજ કે નાડી પ્રાણ ત્રણાતા હોય પણ જરા કે જો વાસના રહી જાય તો જીવને પાછો લાવે છે. એટલે ભગવાનના ભક્તો એટલું ચોક્કસ કે અમુક ઉંમર થાય ને પછી ધીમે 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 કરતા બોજો છોકરા ઉપર નાખતો જાઓ, છોકરા ઉપર થોડો થોડો બોજો નાખતો જાઓ, અને અમુક સમય પછી છોકરાને કહી દો તમે તમારી રીતે ફોડી ખાઓ. ઘણા ઘણા તો બહુ ખરખરો કરે, છોકરાને વ્યવહાર આવડે નહીં. શું કે છોકરાને, લલજી બાપા સાંભળો છો ને તો બોલે, છોકરાને વ્યવહાર આવડે નહીં, તો મર્યા પૈસા આવજો પાછો કરવા, આવડતો નથી એટલે હું કરો કહો, હું કરું હું કરું. એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. ખોટું મિથ્યા માની લીધું છે આપણે કે હું આવતો જ આવી પેઢી હાલે, હું આવતો જ આમ થાય, હું આવતો જ ખેતી બરાબર હાલે, હું આવતો જ દુકાન બરાબર હાલે. બધી મિથ્યા માન્યતા છે. આપણે નહોતા તેથી જગત ચાલતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ જગત ચાલતું રહેવાનું, ચાલતું રહેવાનું અને ચાલતું રહેવાનું. યાદ રાખજો, આ જગતની અંદર માયા એવો મોહ જીવને વળી ગયો છે કે જેને કારણે એને થઈ થવાનું અનુસંધાન રહેતું નથી. નતર જીવ જરાક વિચારે ને તો હકીકત ભગવાન ભજવાનું મન થાય. તો વિચારો, અત્યારે લગભગ 6 અબજની વસ્તી કેટલી છે, 6 અબજની વસ્તી, એમાંથી લગભગ બધા એવું જ માને છે કે હું કાંઈક છું, હું કાંઈક છું, હું કાંઈક છું. પણ 100 વર્ષ પહેલાં એ કાંઈ હતો નહીં, 100 વર્ષ પછી કાંઈ રહેવાનું નથી. સમજાય છે? આ સભા બેઠેલા મેં કોઈ 100 વર્ષ પહેલાં કોઈ ખરા ઉજાંગણી કરજો. હે, 100 વર્ષ પછી અમે કોઈ હશે ખરું? હે, 100 વર્ષ પહેલા હતા નહીં, 100 વર્ષ પછી રહેવાનું નથી. આખો કાફલો ઉકલી જવાનો, તો પછી શું હું કરું, હું કરું, હું કરું? શિવ શા માટે પોતાનો મોક્ષ બગાડતો છે? કો અને એટલો બધો આમ 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 આ જગતમાં પુરવાઈ ગયો હોય, આ મારું ને આ મારું ને આ મારું ને આ મારું ને આ મારી વાડીને આ મારી ઘોડીને આ મારી મેળીને આ મારી હવેલી આ મારી પેઢીને આ મારું કારખાનું આ મારા છોકરાને આ મારા છૈયાને આ મારા સંબંધી, ભલામણ એક દિવસ એવો આવશે એમાંથી કોઈ તારું નહીં રહે. આને પકડી રાખ્યા છે ને તું એક જ તારા રહે. બધાને છોડીને પકડ્યા જેવા છે, પુરુષોત્તમ નારાયણને પકડ્યા છે ને તો એ જ પોતાને રહે, બાકી કોઈ નહીં રહે. તમને એક પ્રશ્ન પૂછું, તમારી 12મી પેઢીના બાપાનું શું નામ હતું? જરાક મને કહો તો, મારે જરાક જાણવું છે, એના પર રિસર્ચ કરવું છે મારે, જરાક કહો તો. 12મી પેઢીના દાદાનું શું નામ હતું? મોહનભાઈ કહો તો જરાક. નહીં ખબર? કોઈ બુદ્ધિશાળી યાદ છે તેવડા બહુ એવા કોઈને ખબર છે? હે, 12મી પેઢીના બાપાનું શું નામ હતું? ભક્તો બરાબર સમજજો, કાયદેસર તમે એના દીકરા થાવ કે ન થાવ? હે, 12મી પેઢીના દીકરા તમે કાયદેસર થાવ કે ન થાવ? તમે હગા દીકરા જો બાપાનું નામ ભૂલી ગયા તો દુનિયા ક્યાં નવરીશ આપણને યાદ રાખે? સમજાય? તો શું કામ મારું 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 કરી મથમથ કરીને મોક્ષ બગાડીએ છીએ? શું કામ બગાડીએ છીએ? કાલ હવારે બધા ભેગા થઈને ઠૂઠામ દેહે અને 5 દી કહે ગયા 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 અને પછી 12મી દેહ લાડવા ભેગા થઈને ઝાપટ છે. શું લોચો કાઢી લેવાનો ભલામણા? મને ટાઈમ નથી મળતો, ધંધામાં ટાઈમ નથી, નોકરીમાં ટાઈમ નથી મળતો, કે હજી છે લેવલે યમના દૂતો જયારે ધોકાવાળી કરે તે દાડમાં ટાઈમ નહોતો મળ્યો. ભાંગી મારી મારી ભાંગી નાખશે, ભૂકા કાઢી નાખશે. તે દાડે એ મામા માસીના હગા નહીં થાય જો ભગવાન નહીં ભજ્યા હોય. છેલ્લે કોઈ જયારે આપણું નહીં થાય ને તે દાડા આ કહે, ચિંતા કરી હું તારી પાસે આવી ઉભો છું, પણ ભજન કર્યું છે તો. સમજાણું? ભજન કર્યું છે તો. બાકી 10-10 એકારે લાઈનમાં દુકાનો હશે, 10-10 દુકાનો હશે 2-2 કરોડની, એમાંથી કોઈ એમ નહીં કે ચિંતા કરીમાં કદાચ 500 મજૂરો પોતાના હાથ નીચે કામ કરતા હશે, પણ 500 મજૂરમાંથી એક આડો ફરવાનો નથી. 5 કરોડનો મહેલ જેવો બંગલો બનાવ્યો છે, એ મહેલ જેવા બંગલામાં સુતાશું ને તોય પણ જવું પડશે, તે દાડે કોઈ કામ લાગવાનું નથી. અને જો ભજન નહીં કર્યું હોય તો નિષ્કળાન સ્વામી લખ્યું, જમના દૂતા મારી મારીને તોડી નાખશે, મારે કરી આવે મૂર્છાન પડે પ્રાણી પૃથ્વી મોજાર, સંકટમાં સંબંધી સંભારીને પાપી કરે પુકાર, ક્યાં ગયા મારા કુટુંબીને ક્યાં ગઈ મૃગા નેણી નાર, જેને અર્થે અતિ ઘણો અધર્મ કરતો આઠું જામ, આ સમય કામ કોઈનો આવે ને મારા જોઈ આવા હાલ. માટે ભગવાનના ભક્તો, મુક્તિ ક્યારે થાય? પોતે પોતાનો ગુરુ થાય તે દાડે મોક્ષ થઈ જાય, પોતે જે દાડે સાવધાન બની જાય ને જાગી જાય તે દાડે મોક્ષ થઈ જાય, મુક્તિ થઈ જાય, જીવ નિર્વાસનિક થઈ જાય. બહુ સરસ મહારાજ કહે છે, એક લેશ માત્ર મહારાજ કે પ્રીતિ જો રહે તો સમાધિમાં ગયો નેથ પાછો આવે. બોલો, સમાધિમાં જ પાછો આ વાસના કેટલી ભયંકર છે કહો. એટલે રત્ના ભગત ખબર તમને, સમાધિનિષ્ઠ હતા, એક ગરવાળું મરી ગયું તે બીજી વાર કર્યું, બીજું મરી ગયું તે ત્રીજી વાર કર્યું. ગોપાળાન સ્વામી પ્રશ્ન કર્યો, રત્ના ભગત આ ત્રણ ફેરી કરકું કર્યું તે વાસના છે? સ્વામીને કહે છે, સ્વામી ક્રિયા થાય માટે વાસના તો છે જ ને. સ્વામી કે ટાળવી નથી, અક્ષરધામમાં નથી જવું. સ્વામી કે સ્વામી ટાળવી તો છે, કૃપા કરો કેમ ટાળે. સ્વામી કે અહીંયા હું કહીને તો તને મનાહે નહીં. એમ કેમ કીધું સ્વામી? કારણ કે અહીંયા કહે ને તો મનુષ્ય ભાવ, આ કહેનારા કોણ, એ મને શું કહે. ઘણી ફેરી ભક્તો કેવું થાય ખબર, મુગલાની ડૂટીમાં કસ્તુરી હોય અને સુગંધ આવે ને, એટલે કસ્તુરી માટે દોડધામ 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 કરે. બોલો, એમ ઘણી ફેરી જીવાત્માને નિર્વાસની કરી નાખે એવા ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોનું મિલન થાય તોય પાસે પૂછતો ફરે. બોલો, ભગવાનના સાધુ સાચવી કેવા હોય, એને કેમ ઓળખવા? તને આ ફેરી નહીં ઓળખાય, બીજી ફેરી જન્મ લેવો પડશે તારે બાપ. ઓળખાય એને કામ થાય. અમથું કઈ લખ્યું, યશાસન્ના ભવાન મુક્તિ, યશાસન્ના ભવાન મુક્તિ તસમ વો સંગમો ભવેત અનેવ જાય તે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. જે જીવાત્માનો છેલ્લો જન્મ નિશ્ચિત થઈ ચુક્યો હોય એને જ ભગવાનના સાચા સાધુ મળે છે અને ઓળખાય છે. મહારાજે વડતાલના 19મા વચનમાં લખ્યું, જ્યારે ભૂમંડળ ઉપર મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે જરૂર વિચરણ કરતા હોય, પણ એની ઓળખાણ થવી જોઈએ. ઓળખાણથી પત્તું નથી, ઓળખાણ થયા પછી વિષયમાં પ્રીતિ રાખવી ઘટે નહીં, અને વિષયમાંથી પ્રીતિ તોડે ભગવાન સુધી પહોંચી જાય. ગોપાળાનંદ સ્વામી કે નિર્વાસનિક નિત થવું? સ્વામીને કે સ્વામી કેમ થવાય? સ્વામી કે અહીંયા હું કહીશ ને તો તને મનાશે ને. એક કામ કહે, અક્ષરધામ તું મને જો છો તો કે હા. સ્વામી કે ન્યા પૂછજે. રત્ના ભગત પૂછ્યું, સ્વામી નિર્વાસને કેમ થવાય અક્ષરધામમાં? સ્વામી કે મૂર્તિ કેમ ધાર છો? તો કે દ્રષ્ટિ આગળ. સ્વામી કહે તો નિર્વાસને નહીં થવાય, જ્યાંથી શ્વાસ ઉઠે છે હૃદય કાશની અંદર મૂર્તિને તું ધાર, નિર્વાસનિક થવાશે. અને 6 મહિના જ આ મૂર્તિ ધારી વાસના માત્ર બળીને ખાક થઈ ગઈ. સ્વામીની પાસે આવીને સ્વામીને કહે, સ્વામી મને સાધુ કરો, સ્વામી મને સાધુ કરો. અને ગોપાળન સ્વામી સાધુ કરાવ્યા અને નામ પાડ્યું વિજ્ઞાનાનંદ સ્વામી. લેશ માત્ર વાસના રહે તો કઠણ પડશે. હો સાચું કહું, એક વાત કહું, આ જગતમાં દુઃખી કોણ વધારે ખબર અને સુખી કોણ વધારે ખબર? સુખી કાં તો પૂર્ણ જ્ઞાની પૂર્ણ સુખી છે, પરમાત્માને સમ્યક પામી ગયેલો પુરુષ પૂર્ણ સુખી છે, અથવા તો ભગવાન જેવા તત્વ બાજુ ગયો જ નથી એ સુખીઓ છે. એને વાસનાનું સુખ છે, વિષયનું સુખ છે. ભગવાનના ભક્તને ભગવાનનું સુખ છે. અધ કચરો તો જબરો દુખી, કાં તો પૂર્ણતા સુધી પહોંચી જાય છે, કાં તો અહીંયા પગ જ નહીં મૂકતા. હા હા ચૂકો છો, કાં તો પૂર્ણ સાકાર સુખને ધારણ કરજો પરમ સુખને પામવું હોય તો, અને કાં તો આ માર્ગે પગ જ નહીં મૂકતા. આ માર્ગે પગ મૂક્યા પછી મોટા મોટા સંતો કે ખાંડણિયામાં માથું મૂક્યા પછી એમ કે ધીમે ધીમે મારે હવે હું ધીમે ધીમે જીક બે પૂરું થાય એમ. કાં તો આ માર્ગે સંપૂર્ણ 100% ચાલવું પૂર્ણ સુખી થવું હોય તો, અને કાં ઠામકું ન હાલવું. ઠામકું ન હાલે એને એને જગત બાજુ તો આનંદ ખરો, અધકચરો રહે માનો શિબિરમાં આવે ને કથા વાર્તામાં આવે ને ફેરફાર ન કંઈ કરે, એ દુઃખી બહુ હુકામ ખબર. એક બાજુ એટલું જગતનું ગમે ખાવું પીવું, ગમે એમ બોલવું, ગમે એમ વિષય ભોગવવા, એવીને રહે ને એટલી બસ જાય. ત્યારે સાધુનો શબ્દ યાદ આપે, જો ભગવાન ન ભજ્યા મારી મારી જમનો દૂધ તોડી નાખશે, એટલે પછી સુખ નો આવે. સમજાય તમને? આને કાતો પૂર્ણ સુખી છે, પૂર્ણ પરમાત્માની આજ્ઞાનું પાલન ભજન કરે, એને તો કઈ સવાલ નથી, તો પરમ સુખી છે. જગતનું જીવ જેને સાંભળ્યું જ નથી એ જલસા કરે, એ આનંદમાં છે. અમેરિકામાં બધા લોકો તમે જોજો, તમે કોઈ દિવસ અમેરિકા ઇંગ્લેન્ડ લોકોને પૂછજો, નાના ગોરિયા તમે આમ આમ તમે જોવો ને તો મોઢા મલક 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 કરતા હોય, આનંદમાં જ હોય. હુકામ આનંદ, મને ખબર જ નથી મેરા પછી હું દિશા થાય, એટલે આનંદમાં છે. અને બીજું કોણ આનંદમાં હોય? આનંદમાં હોય. જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમીરી મેં, જો આનંદ સંત ફકીર કરે. કાં તો શેખ પગેલો આરામ આનંદમાં, અને કાં તો ઠામકો તળિયે હોય એ આનંદમાં, અધ કચરાની તો ભૂંડી દિશા થાય. માટે ભગવાનના ભક્તો આ શિબિર વર્યા પછી પૂર્ણ કક્ષાએ પહોંચજો, એટલું યાદ રાખજો. પૂર્ણ કક્ષાએ પહોંચેલો પરમ આનંદમાં છે, થામકો આ માર્ગે આવેલો નથી, આનંદમાં છે, પણ એ વહેમના આનંદમાં છે, એ વહેમના આનંદમાં છે. વહેમ જે દાડે નો હટી જશે ને તે દાડે ખબર પડશે, ઓહો મારે દેહ જયારે પડશે તેથી ખબર પડશે હું એમ માનતો બસ આ જ આનંદ છે, આના પર કોઈ આનંદ છે નહીં. પણ હું હેરાન થઈ ગયો, કારણ કે મિથ્યા આનંદમાં એ સત્ય આનંદ માનતો હતો. પરમ આનંદમાં તો ભગવાનનો ભક્ત જ હોઈ શકે, ભગવાનનો ભક્ત પરમ આનંદ સુધી પહોંચી શકાય, બસ એવી મહેનત કરશો. એ મહેનત માટે આ શિબિર છે. ખરેખર બહુ આનંદ થયો, શિબિરનું આયોજન કર્યું ખૂબ આનંદ થયો, કારણ કે શિબિર છે ને એ જીવને શેક પોગાડ દે, જરાક સાવધાન બની જાય તો શેક પોગાડ દે. અને ભગવાનના ભક્તો શેક કોણ પોગી શકે? કાં તો સ્વયં અતિ સાવધાન હોય તો શેક પહોંચી જાય, અથવા તો શેક પહોંચી શકે એવા ભગવાનના સંતો અને ભક્તોની સાથે જીવ જડી દીધો હોય. જેડો કોને કહેવાય? જેડો કોને કહેવાય ખબર? ડોયો હોય ને ડોયો, એને દાંડલાને જડી દયા, દાળ પીરસવાનો ડોયો હોય એને દાંડલાને જડી દે, પછી દાંડલો જેમ હલે ને એમ ડોયો હલે, આમ થાય આમ થાય આમ થાય આમ થાય, એને જડ્યો કહેવાય. એમ કાં તો જીવને જડી દે અને કાં તો સ્વયં શક્તિમાન હોય તો કામ પતે, કાં તો એવા સમર્થ બનજો ને કાં તો ભગવાન એવા એકાંતિક સંત કે ભક્તની સાથે જીવને જડી દેજો, પછી બુદ્ધિનું ડાપણ રહેવા નહીં દેતા તો મેળ પડી જાહે, સમર્થ પહોંચી જાય, કાં તો એવા સમર્થ સંત કે ભક્તની સાથે જીવને જડી દે એ પગી જાય. દાખલા તરીકે દ્રષ્ટાંત આપું, મચ્છરને સંકલ્પ થાય મચ્છરને મારે અમેરિકા જવું, જઈએ કે હું કહું છું જઈએ કે મચ્છરિયું અમેરિકા જઈએ કે ઇન્ડિયાનું મચ્છરિયું અમેરિકા જઈ શકે, ન જઈ શકે ને, પણ માનો એરપોર્ટની અંદર કોઈ પ્રવેશ કરતો હોય એને ખભે બેસી જાય, પ્લેનમાં કોઈ બેહતો ને ખભે બેસી જાય, વગર ટિકિટ વગર વિઝાય, વગર ટિકિટ અને વગર વિઝા એ મચ્છર અમેરિકા પગી જાય કે ન પગી જાય? કેમ પગી ગયું ભાઈ? એ સ્વયં પગવા માટે સક્ષમ નહોતું, પણ પગી શકે એવા સક્ષમ ના ખભે બેસી ગયું. સમજાય છે તમને? એટલે અમેરિકા પગી ગયું. મોક્ષના પથમાં કાં તો સ્વયં પગી જાઓ, કાં તો પહોંચી જાય એવા સમર્થની સાથે જીવને ચડી દો, શેક પગી જવાશ. બાકી જીવને નિર્વાસનિક થઈને પરમાત્મા સુધી પહોંચવું અસંભવ બનશે. કાં તો પોતે લાગી જાહે, કાં તો લાગી ગઈ એની સાથે લાગી જાહે તો એનો મેળ પડી જશે. મહારાજ કે સમાધિ વાળાની તરફ પાછો લાવે જો વાસના રહી જાય, માટે વાસના તાળે તે જ એકાંતિક ભક્ત કહેવાય. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, વાસના ટાળવાનો શો ઉપાય છે? ખરેખર મુક્તાન સ્વામીજી કૃપા કરી છે, બહુ દયાળુ ખરેખરમાં. એમ માનું બિરુદ પ્રાપ્ત થયું, નહીંતર હવે તો ગમે એને માનું બિરુદ આપી દે, બોલો કથા વાર્તા આપણને એમ તો આને માનું બિરુદ આપ્યું, બોલો. હમણાં અમારે એક સ્થાનમાં પાટો છો તો 140મો, આ અમારા ફલાણા તો સત્સંગની માં છે. મેં કીધું પણ આને કેમ માં કહેવી કહો, દરેક મોકો મળે વાત વાતમાં હાથ હાથ તો ગાળ્યું બોલે, એક મિનિટમાં હાથ ગાળ બોલે, માં કેમ કહેવી, ગમે એને માની ઉપમા આપી દે, બોલો. આજકાલ તો કોણ જાણે ઉપમા તો હાવ સરળ, ગમે એને દાદા ખાચની ઉપમા આપી દે, ગમે એને મુક્તાન સુની ઉપમા આપી દે, ગમે એને માની ઉપમા આપી દે. ભલા માણા ઉપમા આપતા પહેલા વિચાર કરવો પડે, આમ ઘૂંટડો ભરે ને તાળામાં આંચકો આવી છાશને કોઈ દૂધની ઉપમા અપાય, દૂધની ઉપમા છાશને જરૂર અપાય, પણ એ કેવી મીઠી મધુરી હોય, આમ જાણે ઘૂંટડો ભરે ને પેટમાં ટાઢું હિમ જેવું કરે એવી છાશને દૂધની ઉપમા અપાય ને તો બરાબર છે કે આહા હું છાશ હતો દૂધ જેવી છે, પણ માથામાં તાળામાં આંચકો આવે એવી છાશ ને પાછી કે દૂધ જેવી છે. મને તો બહુ આશ્ચર્ય થયું. તમે કોઈ હતા કમણ સાહેબ? હતા તમે? નહોતા હમણાં 40માં પાટો છો માં? હતા ભલામણ, તમને ખબર નહોતા? ઠેક ઠેક. અમે છે ક્યાંથી છે ધક્કો ખાધો હતો તમે નહોતા? અમે તો આણંદથી ધક્કો ખાધો, રાત્રે 11:30 કથા પૂરી કરીને સવારમાં પહોંચ્યા. 11 વાગ્યા સુધી રોકાણ, 11 વાગ્યા પાછા પાટો થયો પૂરો કરીને 5-3 વાગ્યે કથા શરૂ કરી, કારણ કે બપોર પછી રાતની હતી. ધાર ભલામણ હું નહોતા નહોતા કરે લ્યો. મને ખબર હતા પણ એમની જ ખબર બોલો એમ હતો. મગન ભાઈ તો ગજબ ન કહેવાય ભાઈ. અમારે કેટલું ધ્યાન રાખવું, હવે તો થાકી ગયા લોકોને ધ્યાન રાખી રાખીને. મુક્તાનંદ સ્વામી ખરેખરમાં છે, ખરેખરમાં સ્વામીનું જીવન કવન જયારે જોઈએ ત્યારે એમ લાગે આ સંપ્રદાય અંદર એક મુક્તાનંદ સ્વામી મહાપુરુષ જો ન પધાર્યા હોત તો સાધુનું જીવન કેવું હોવું જોઈએ એ પથ કદાચ હાથમાં ન આવત, એ પથ કદાચ હાથમાં ન આવત. ભલે નિષ્કળાનંદ સ્વામી આ ધરાવ પર આવ્યા, સમજાણું તપ કરતા શીખડાવત, પણ સાધુનું હૃદય કેટલું દયાળુ હોય એ વાત નિષ્કળાનંદ સ્વામીમાંથી ન જાણવા મળત. માફ કરજો, કદાચ ગુણાતીતાનંદ સ્વામી મહાવીરલ સંત મારીની મૂર્તિ ભૂલાત, માથાનું તાળું ફાટી જાત, પણ માં કેવી હોય, સાધુ હૃદય કેવું હોય એ કદાચ ન જાણવા મળત. ગોપાળાનંદ સ્વામી તો પ્રેમનો દરિયો પણ કદાચ આ વાતમાં ઊણા રહી જાત. આત્માનંદ સ્વામી તો વચનની મૂર્તિ. મારે એક દાડો સભામાં ગઈ, આ સાધુ સમાજમાં એવા કોઈ ખરા? પોતાના દેહને માટે કશું કોઈ દી માગ્યું ન હોય. એક સાધુ ઉભા થયા, મહારાજ મેં કોઈ દી કાંઈ નથી માગ્યું. મહારાજ કેઠો બે, ઓલું ધોત્યું ફાટી ગયું ત્યારે તે હોય નહોતી માગી ધોત્યું હાંધવા? હા મહારાજ માગી હતી. આત્માનંદ સ્વામી ઉભા થયા, મહારાજ મેં કોઈ દી જિંદગી મારે અર્થે કાંઈ કશું માગ્યું નથી. મહારાજ કે તમે ખરા, આવી વચનની મૂર્તિ. પરંતુ તેમ છતાંય મુક્તાનંદ સ્વામી જો ધરાવ પર ન આવ્યા હોત તો માં કોને કહેવાય, સાધુ હૃદય કેવું હોય એ જાણવા ન મળત. સ્વામીના અદભુત પ્રસંગો એમાં નાનકડા બે કહું. એકવાર એકાદશી દિવસ પ્રસિદ્ધ પ્રસંગ છે ને, અને ભૂખ્યા સાધુઓ અતિ ભૂખ્યા, ત્યાં ફરાળ બરા નહીં બન્યું. મહારાજ પ્રકરણ કાઢેલું એકાદશી દિવસે ફરાળ નહીં જ કરવાનું. ત્રણ ચાર નાના સાધુ ભંડારમાં પહોંચી ગયા, પણ ફરાળ તો બનેલું નહીં, ભૂખ કકડીને લાગેલી. ટાઢા 2-4-5 રોટલાના બટકા જડ્યા અને હાથમાં લઈને જ્યાં મોઢે મૂકવા ગયા, અનમુક્તાનંદ સ્વામી ભંડારમાં પ્રવેશ કર્યો. સત્સંગનો મોટેરા સાધુ હાથમાંથી રોટલાના બટકા હેઠા પડી ગયા. પણ માં હતીઓ, એ વખતે જો નિષ્કળાનંદ સ્વામી હોત તો કાંક રિઝલ્ટ જુદું આવત. બોલો શું કોકાળું ભગત. મુક્તાનંદ સ્વામી મોઢામાં શબ્દ નીકળ્યા, સાધુરામ. સ્વામી જોઈ ગયા. સ્વામી મનમાં વિચાર થયો, ઓહો આ સાધુનું કેવો દેખાણો હોય. અને સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામી કે સાધુરામ ભૂખ બહુ લાગી છે, કાંઈ છે ખાવાનું? લાવવાનું હોય તો. પેલા સાધુ કે સ્વામી આ રોટલાના બટકા છે. સ્વામી કે લાવો ખાઈ કે. અને સ્વામી એકાદશી દિવસે બાજરાના રોટલાના બટકા ખાધા. શું કામ ખાધા? શું કામ ખાધા? શું મારીને આજ્ઞા નહોતા જાણતા? એકાદશી દિવસે અન્ન ખાય તો બહુ મોટું પાપ લાગે નહોતા જાણતા? સ્વામી જાણતા હતા. શું કામ ખાધા? ઓલા સાધુને બચાવવા માટે. સ્વામીને ખબર એક શબ્દ જો હું કહીશ તો આ સાધુ કાં તો ત્યાગાશ્રમ છોડી દે હે, અથવા તો આત્મહત્યા કરી બેસે. સ્વામી રોટલા ખાધા. 2-4 દાડા પછી બધું હરખું થઈ ગયું. પછી સ્વામી પાસે બિહારી કીધું, સાધુરામ આપણે શા માટે સંસાર છોડ્યો છે? આપણે એકાદશી દિવસે રોટલાના બટકા ખાશું તો મહારાજ કેમ રાજી થશે? સાધુની આંખોમાં આંસુ ભરાણો. સ્વામી આજ પછી જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરીએ. સ્વામી માં છે, માં એટલે કહું સ્વામીનો આવ્યા તો સાધુનું હૃદય કેવું હોય એ વાંચી ન શકાત. યાદ કરો પ્રસંગ, જામનગરમાં ગયા હોય અને 3-3 દાડાનો ઉપવાસ થયા, ત્યાંથી સંતો ચાલતા થયા. એક ગામમાં ઉતરે એક ભૂદેવ આવ્યા સંતો પાસે, હરિભગત નહીં પણ દયાળુ હૃદય. સંતોને જોઈને કહે છે કે સાધુરામ કાંઈ ભોજન કર્યા? આત્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બંને મોટેરા સંતો છે. સ્વામી કીધું કાંઈ ભોજન નથી કર્યું. તો પછી મારે ત્યાં આવો, હું જાતે બ્રાહ્મણ છું, મારી ઘેર રસોઈ બનાવીને જમાડીશ, પણ મારી એવી સદ્ધર સ્થિતિ નથી. ખીચડી બનાવી. સંતો કે ખીચડી હશે તો ઘણી, પણ પેલા બ્રાહ્મણ ઉપડ્યા એટલે આત્માનંદ સ્વામી કીધું, પણ જોજો અત્યારે અમારે રસકસના નિયમ છે એટલે ખીચડી ઘી નહીં નાખતો, વાંધો નહીં. સંતોની પંક્તિ પડી, પણ આત્માનંદ સ્વામી પહેલા બેઠા, મોટેરા સંત છે. ખીચડીને લઈને જ્યાં મઠમાં મૂકવા ગયા, ઘીની સુગંધ આવી. સ્વામી ખીચડીને કોળી હેઠો મૂક્યો. ભૂદેવ આમાં ઘી નાખ્યું છે? ના સ્વામી, અરે આમાં સુગંધ આવે છે ને સ્વામી, એ તો ઠાકોરજીએ થાળ કર્યો એમાં લગાડી નાખ્યું હતું. કઠણાએ માથા માર્યું એ થાળવાળી ખીચડી આત્માન સ્વામી ભાગમાં આવી. સ્વામી ઉભા થઈ ગયા. સંતોને કહે છે, સંતો ભોજન કરશો ને એમાં ઘી છે, મારીની આજ્ઞા છે. મુક્તાન સ્વામી શબ્દો સાંભળ્યા. સ્વામી કહે, સંતો બધા જમી લો. નાના સંતો કીધું, પણ સ્વામી મહારાજની આજ્ઞા નથી. ત્યારે મુક્તાન સ્વામી કહે, મહારાજ વટશે તો હું માથે લઈ લઈશ, તમે જમો. સ્વામી બે વિચાર કર્યા, એક તો આ બ્રાહ્મણ ગરીબ છે, આ તૈયાર બનેલા રસોઈ જો છોડીને જતા રહેશું એ બ્રાહ્મણનું હૃદય કેટલું દુભાશે. બીજા નંબરમાં એ બ્રાહ્મણ બીજી વાર રસોઈ બનાવી શકે એટલે એની કેપેસિટી નથી. ત્રીજા નંબરમાં સંતોને ત્રણ ત્રણ દાડાનો ઉપવાસ છે, કાલ પાછી એકાદશી આવે છે, કાલે ફલાહાર મળવાનું નથી, પારણામાં એ કાંઈ મળશે કેમ એનો નિર્ધાર નથી. રખે ને ભૂખ્યા સંતોના દેહ પડી જશે. પોતે એકલે માથે લઈ લીધું, મહારાજ વટશે હું માથે લઈશ, સંતો તમે જમી લો. સ્વામી પોતે જમ્યા, ને તો સ્વામી રાગ હતો એમ નહીં માનતા. સ્વામી મહાવૈરાગી. લોયાના છઠ્ઠા વચનામૃતમાં સ્વામી ભગવાન સ્વામિનારાયણને એમ કહેવું પડ્યું કે મુક્તાનંદ સ્વામીના વૈરાગની શું વાતો કરવી, મહારાજ કે મુક્તાનંદ સ્વામીના વૈરાગને કોઈ આંબી ન શકે, એની સમકક્ષ કોઈ વર્તી ન શકે, એની સમકક્ષ વર્તવા માટે તો બબે વરાહોદી સ્વામીને ઢોક્યા, ત્યારે સ્વામી બીજાની સમકક્ષ વર્ત્યા એવા મહાવૈરાગી. એમ કે હું જમું, સંતો તમે જમી લો. સ્વામી પોતે જમ્યા અને ગઢપુર જ્યારે આવ્યા, મહારાજ પૂછ્યું, સંતો ગામડે બધું બરાબર છે ને? આત્માનંદ સ્વામી કીધું, મહારાજ એક ગામમાં આવી ઘટના ઘટી, મહારાજ આપની આજ્ઞા નહોતી પણ તેમ છતાં બધા સંતો ખીચડી જમ્યા. મુક્તાનંદ સ્વામી ઉભા થયા, મહારાજ સંતોને વઢતાની ભૂલ મારી છે, મેં આજ્ઞા કરી હતી માટે મહારાજ એ વઢવું હોય મને વઢો, સંતોને વઢતા નહીં, મારી આજ્ઞાથી સંતોએ ભોજન કર્યું છે. અને આટલા શબ્દ સાંભળતા ભગવાન સ્વામિનારાયણ આગળ વધ્યા, મુક્તાનંદ સ્વામીને પ્રેમથી ભેટ્યા. મહારાજ કે સાબાશ સ્વામી, સાબાશ, અમે તમને માનું બિરુદ જે આપ્યું તમે સાર્થક કર્યું. અને પછી આત્માનંદ સ્વામીને ભેટ્યા, સ્વામી તમારે વચનની ટેકને તમારી આજ્ઞા પાલનને ધન્યવાદ છે, ત્રણ ત્રણ દાડાનો ઉપવાસ હતા અને ચોથે દિવસે કંઈ મળે એમ નહોતું, તેમ છતાંય પણ તમે ભોજન ન કર્યું માટે તમને ધન્યવાદ છે, પણ મા તરીકે તો મુક્તાનંદ સ્વામીને ભેટ્યા છે. વચનામૃતમાં પણ સ્વામી માં છે એનું ઠેર ઠેર આપણને દર્શન થાય છે. સ્વામી કે મહારાજ નિર્વાસનિક થવાનું ઉપાય શું? શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મા જાણવું જોઈએ. ત્રણ વસ્તુ બતા, આત્મનિષ્ઠાની દ્રઢતા, દેહ અને આત્મા બે અલગ, હું આત્મા છું દેહ નથી, આનું ગમે એટલું હાચવીશ, આને ગમે એટલું ખવડાવીશ, આને ગમે એટલું પાલન પોષણ કરીશ તો એક દાડો ઠૂઠામ જશે, માટે દેહનું રક્ષણ કરવા કરતા મારા આત્માનું શ્રેય થાય એમ મારે વિચારવું જોઈએ, એમ કરવું જોઈએ, એવું સતત અનુસંધાન, આત્મનિષ્ઠા. બીજું પંચવિષયનું તુચ્છપણું, આ પંચવિષય ગમે એટલા હારા દેખાય છે, સારું ભોજન દેખાય છે, પણ એ કેવું છે? યત પ્રાતમ સંસ્કૃતમ સાયમ તો વિનિશ્યતિ, અત્યારે સરસ દેખાય પણ સાંજ થાય ઉતરી જાય, આ તો એક દાડો વિષ્ઠા થઈ જનારું છે એમ માનીને એમાંથી વૃત્તિ પાછી વાળે અને ભગવાનનો ગજબ મહિમા સમજે, મને મળ્યા ભગવાન એ સર્વોપરી ભગવાન છે, આ ત્રણ વાત દ્રઢ કરે તો મહારાજ કે નિર્વાસનિક થાય. ભગવાનનો મહિમા કેવી રીતે સમજે? તો ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું, મને કેવડા મોટા ભગવાન મળ્યા, પ્રેમ તો એમાં કરાય ને. ગોલોક વૈકુંઠ અક્ષરધામ એ બધાના માલિકા મને મળ્યા એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે, એ મને મુખોન્મુખ મળ્યા છે, એને છોડીને સામાન્ય તુચ્છ પદાર્થમાં હું શું હેત કરું, એ પદાર્થ નાશવંત છે, આવો વિચાર કરે. એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે છે, ભગવાનને ભજતા થકા પણ જો કંઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણું વધારે સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી તો વાસને રહિત થવું. મહારાજ કે આ વિચાર માનો કે પોતે સંપૂર્ણ નિર્વાસનિક મને કરીને થઈ શકે પોઝિશન નથી તો શું વિચારે ખબર? હા છોડી ન દે, આપણે અહીં સુધી ક્યાં પહોંચીએ કેમ છીએ, તો શું વિચાર? હું કદાચ અક્ષરધામમાં નહીં પહોંચી શકું, પણ હું જો દાખલો કરું તો ઇન્દ્રલોક કે બ્રહ્મલોકમાં જ પહોંચી જ જાય, માને સત્યલોકમાં જ પહોંચી જ જાય એમ વિચાર કરી હું સંપૂર્ણ શુદ્ધ નહીં બની શકું, અહીં સુધી જ પહોંચીશ, માટે મારે દાખલો તો કરવો જ, મને નરક તો ન જ મળે, ત્યાં સુધી પહોંચી છીએ એમ વિચાર કરીને મારે કે દાખલો કરશે. પછી પાછી વિચારધારા રાખવી, કેવી રાખવી? કે છેવટે તો ઇન્દ્રલોક અને સત્યલોક એનું સુખ તો ઘણું બધું છે, પણ ભગવાનના ધામને આગળ તો એ સામાન્ય છે. એનો મતલબ એક સ્ટેપ મહારાજ બતાવ્યો. કેવું બતાવ્યો? એક સ્ટેપ બતાવ્યો. શું સ્ટેપ બતાવ્યો? કે તમને એમ લાગે કહો નિર્વાસની થાય તો ભારે કઠણ છે આ માર્ગે હાલવું, તો ભારે કઠણ માટે આપણીથી નહીં હલાય એમ માની છોડી નહીં દેશો. મન જયારે એમ વિચાર કરે કહો અહીં સુધી નહીં પોગાય, ત્યારે મનને સમજાવે ત્યાં સુધી નહીં પોગાય એટલે જ પગી જવા હે સત્યલોક કે ઇન્દ્રલોકમાં પગી જવા હે, એમ માની તમે દાખલો કરતા રહેજો તો તમારી કેટેગરી હા વિશે જેવી જેવી નહીં થાય, તમારી કેટેગરી કાંઈક શ્રેષ્ઠ કક્ષામાં રહેશે. અને પછી એ કક્ષામાં પોગાય પછી પાછો સંકલ્પ કરજો તમ તારે ઇન્દ્રલોકમાં બ્રહ્મલોકમાં હું જાઉં તો ભલામણ અહીં સુધી પગ્યો આવો, થોડોક દાખલો જો કરું, થોડીક મહેનત જો કરું તો હું નિર્વાસનિક બનીને ભગવાનના ધામમાં પહોંચી જાઉં. મહારાજ કેટલી મોટી દયા કરી, મહેરબાની કરી, વચ્ચે એક સ્ટેપ આપ્યો કે જેથી કરીને જીવ હરેરી ન જાય. સીડીઓ ને સીડીયા સીડી બતાવી મહારાજે કે અહીંયા તમે ન પગ્યો, અહીંયા સુધી પગવાનો સંકલ્પ કરીને પણ તમે મસ્તા રહેજો, ત્યાં સુધી પહોંચશો પછી હું મહેરબાની કરીશ. અને ખરેખર જે ભક્ત દાખલો કરે એના પર ભગવાન મહેરબાની કરે હો, એવા ઇતિહાસો તમને જોવા મળશે. મહેનત કરનારના ઉપર ભગવાન મહેરબાની કરી અને ઉપાડજે. દાખલા એક સુંદર સુતાર છે, ભગવાનના ભગત હારા હતા પણ જગતમાં વાસના ઘણી બધી હતી. સુંદર સુતારને ભક્ત ચિંતામણે લખ્યું, છેલ્લે પછી બધું દેખાવા માંડ્યું, રાજ નાદ પરિવારને બધું દેખાવા માંડ્યું. સુંદરી સુતાર રડવા માંડ્યા, બહુ રેડ્યા. મહારાજને યાદ કરે પણ મહારાજ યાદ ન આવે. છેવટે મહારાજ દર્શન દીધા. મહારાજ કે સુંદરજી અમે તમને ઘણું કીધું હતું કે આમાં બહુ પ્રીતિ નહીં રાખો, તમે પ્રીતિ તોડી ન શક્યા. મારણ કે મહારાજ મારી ભૂલ, પણ મહારાજ તમારો આશરો છોડ્યો નથી. મહારાજ કે એટલે ધક્કો ખાધો, તે મારો આશરો છોડ્યો નથી એટલે મેં ધક્કો ખાધો, તો નિર્વાસ નીકળીને હાલ મારા ધામમાં પહોંચાડી દઉં અને મારા સુંદર સુતારને દેહ છોડાવી અને પોતાના ધામમાં ઉપાડી ગયા. એટલે મહારાજ એ વચ્ચે સ્ટેપ આપે છે કે જીવાત્મા હિંમત ન હારી જાય, હરેરી ન જાય. એટલા માટે જો ઘણી ફેર એવું છે ખબર, વિદ્યાર્થી ભણતો હોય ને, વિદ્યાર્થી ભણતો હોય ને તો ટીચરની પદ્ધતિ આવે. અમુક ટીચર શું કહે ખબર, આ વર્ષે તો ભારે કઠણ છે ને કોઈ પાસ નથી થવાનું. તો પાસ નથી થવાનું એમ તે કહો એટલે એમ નહીં માની લેતા કે વિદ્યાર્થીઓ વધારે મહેનત કરે, હરેરી જાય ઠામકી મૂકી દે, પાસ નથી થવાનું શું મહેનત કરીને કામ છે. પણ જો ડાહ્યો ટીચર શું કહે ખબર, આ વર્ષે પેપર થોડા કઠણ છે પરંતુ એટલા બધા કઠણ નથી, તો મહેનત કરો નાપાસ થાવ, મહેનત કરશો જરૂર નીકળી જશો. એટલે વિદ્યાર્થીને હોશ ચડે કે મહેનત કરતા નીકળી જવાય એવું છે. અને પછી મહેનત ખૂબ કરે અને પછી ટીચરને લાગે કે હવે નજીક છે એટલે શું કહે ખબર, આટલે સુધી પહોંચ્યા હજી થોડીક તમારે મહેનતની જરૂરિયાત છે, હજુ થોડીક મહેનત નહીં કરો તો થોડીક અધુરાઈ રહે, માટે થોડીક મહેનત કરો, બીજો ઠેકડો મારે અને વિદ્યાર્થી નીકળી જાય. એમ ઠાકોરજી વચ્ચે સ્ટેપ બતાવ્યો કે શેકની પગો તો ઇન્દ્રલોક સત્યલોકમાં તમે પગી શકશો, મારને ત્યાં રાખવા નથી પણ ત્યાં સુધી મહારાજ કે પગે એવી કેટેગરી એટલે આને આ લોકમાં એવી સ્થિતિ, કારણ કે ઇન્દ્રલોકમાં કે સત્યલોકમાં થોડો બધા પગી જાય છે, એને માટે જીવન તો વ્યવસ્થિત થવું પડે ને. કા દારૂડિયો થોડો ઇન્દ્રલોકમાં પગી જાય, કા બેવડો થોડો સત્યલોકમાં પગી જાય, એ તો ન પગી શકે. કમસે કમ જીવન 50% તો કાંઈક વ્યવસ્થિત થવું પડે ને, ત્યાં સુધી જીવન થાય એટલે સત્યલોક ઇન્દ્રલોકમાં પોગે, 50% પોગે એ પછી 100% એ પોગી હગવા સક્ષમ બની શકે. માટે મહારાજ વચ્ચે સ્ટેપ આપે છે. તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણો વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસના રહિત થવું, અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસના રહિત થાય છે. ત્યાર પછી એને એમ જણાય છે જે જો મહારાજ કે જ્ઞાની લાલચ બતાવીને પણ આ લોકના પદાર્થમાંથી ઉખડવું કે આમાં જો થોડીક પ્રીતિ નહીં કરું તો મને મહાસુખ મળશે એમ માની અને જગતમાંથી ઉખડવું. અને પછી મહારાજ કે એને એમ મનાય છે કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં. બોલો, નહીં તો વચ્ચે પોગવા માટે પહેલા વાત કરી, પણ ન્યા પોગ એવી સ્થિતિ થાય પછી વળી એક ઠેકડો મારશે એટલે મના હાય કે મને કોઈ કાળે વાસના હતી જ નહીં. અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું પણ હું તો સદા વાસના રહી છું એવું ભાષે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાન વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો, આપમેળે પમાતો નથી. મહારાજ કે એવા નિર્વાસનિક થયો જે પુરુષ એના થકી આ નિર્વાસનિકપણું પ્રાપ્ત થાય છે. એનો મતલબ જે વ્યક્તિ જેના થકી પર થયો છે એ વ્યક્તિથી જ એ વસ્તુમાંથી પર થઈ શકાશે, એમને થઈ શકાય નહીં. સ્વામી કે જેના હૃદયમાં જગત ભર્યું બીજાના હૃદયમાં ક્યાંથી જગત કાઢે, નિર્લોભી હોય એના જોગમાં નિર્લોભી થવાશે, નિષ્કામી હશે એના જોગથી નિષ્કામી થવાશે, નિર્સ્નેહ હશે એના સંગે કે નિસ્નેહી થવાશે, અને નિર્મોહી હશે એના થકી નિર્મોહી થવાશે. એટલે જેની પાસે જે ગુણ હશે એના સંગથી જે ગુણ આવી શકશે. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કે તપડાવડે નહીં. માટે જેને એકાંતિક ના ધર્મમાં સ્થિતિ તે હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે, એમને પમાતો નથી. ઇતિ વચરામતમ ગરડા પ્રથમ પ્રકરણનું 60મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.